तारीख 24/8/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन पाना नंबर 5 सड़ंग प्रवचन नंबर 16
भाव शक्ति निकालनी भाव भाव शक्ति भाव भाव विना भूतकाल न भाव भविष्य काल में न रहे भाव नो भाव रहे छे जी भाव छे तेनो सद्भाव थाय छे एना विना भूतकाल नो भाव भविष्य में न रहे जो आवी शक्ति आत्मा में न होत तो जे भाव भूतकाल में छे ते ज भाव भविष्य काल में रहे छे ते न बनत ढूंढारी में एवा शब्द छे के भाव भाव विना अतीत का भाव अनागत में न रहता अतीत एटले भूतकाल अतीत एटले व्यतीत जे काल चालो गयो छे तेमा जे भाव तो ते भाव भविष्य में पण रहे छे ये बतावे छे कि जीव में भाव भाव नाम की शक्ति छे भाव ने भाव बे भाव लीधा ने
बे भाव
तो भाव भाव पड़े रहे छे एम कहेवुं छे तेनो ते भाव जे भाव भूतकाल में छे तेज भविष्य में छे भाव भाव विना भूतकाल नो भाव तरखी थी वात लीधी छे भविष्य में न रहे एटले रहे छे ભૂતકાળનો ભાવ ભવિષ્યકાળમાં પણ રહે છે જેમ કે આત્માનો જ્ઞાયક ભાવ તો જે જ્ઞાયક ભાવ ભૂતકાળમાં હતો તે જ જ્ઞાયક ભાવ ભવિષ્યકાળમાં રહેશે ધ્રુવ ભાવ છે અહીંયા ધ્રુવ ભાવ છે ભાવનો ભાવ રહે છે ભાવ ભાવ પણ એ રહે છે ભાવ નો સદભાવ રહેવો તે ભાવ ભાવ શક્તિ છે સર્વથા ભાવ નો અભાવ થાય એવું બનતું નથી એમ કેવું છે આત્મા ભાવ ભાવ શક્તિવંત છે આત્મા પોતે ભાવ ભાવ શક્તિવંત છે તે શક્તિવાનપણાને લીધે જે ભાવે જે સ્વભાવ ભાવે આત્મા ભૂતકાળમાં છે તે જ સ્વભાવ ભાવે આત્મા ભવિષ્યમાં પણ રહેશે જો એવી શક્તિ ન હોય તો જે ભાવ ભૂતકાળમાં છે તે જ ભાવ ભવિષ્યકાળમાં ન રહી શકે ક્યારે પણ એમ ભવિષ્યકાળ એટલે એક સમય પછીનો કાળ પણ ભવિષ્યકાળ કહેવાય અનંત 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 કાળ પછીનો કાળ પણ ભવિષ્યકાળ કહેવાય એક સમય પહેલાનો કાળ પણ ભૂતકાળ કહેવાય અને એવા અનંત 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 કાળ પહેલાનો પણ કાળ ભૂતકાળ છે તો એવી રીતે ભૂતકાળમાં ગમે ત્યાં જાવ આગળ દૂર અને ભવિષ્યનો ગમે તેટલો દૂર ભવિષ્યનો કાળ પકડો પણ આત્મા ભાવ ભાવ શક્તિવાન હોવાથી જે ભાવ ભૂતકાળમાં છે ભૂતકાળમાં હતો તે જ કાળ ભાવ ભવિષ્ય તે જ ભાવ ભવિષ્યકાળમાં રહેશે એમાં કોઈ બીજો ફેરફાર થશે એવું સ્વભાવ ભાવનું સદાય સદભાવપણે રહેવું નિત્ય સદભાવપણે રહેવું એ આત્માની ભાવ ભાવ શક્તિને લીધે છે એવી ભાવ ભાવ શક્તિ દ્રવ્યમાં બરાબર વ્યાપેલી છે સર્વ ગુણોમાં એનું રૂપ છે, એટલે બધા ગુણો થ્રુથી એમ બધા દસ ગુણ ઉતાર્યા છે. એમ હોવા માટે કોઈ એને કાર્ય કારણ નથી, અને એમાં કોઈ ગ્રહણ ત્યાગનો વિષય પણ નથી, કે કાંઈ પણ ગ્રહણ કરે તો ભાવ ભાવ પણ રહે ને ન ગ્રહણ કરે તો ન રહે. જેમ લોકો કહે છે કે આહાર લીએ તો શરીર ટકે, આહાર પાણી છોડે તો શરીર ન ટકે એમ કહે છે. આત્માને ગ્રહણ ત્યાગનો સવાલ નથી. અનંત ભૂતકાળમાં જે આત્મા હતો એ અનંત ભવિષ્યકાળમાં રહેશે, તેને માટે એને કાંઈ પણ ત્યાગ કરવો કે કાંઈ પણ ગ્રહણ કરવું એ સ્વરૂપને વિશે નથી. એવું સર્વશક્તિઓનું સ્વરૂપ છે.
બરાબર.
એટલે ભાવ ભાવ શક્તિથી આત્મા સદાય ભાવપણે રહે છે. ભૂતકાળનો ભાવ પણ, કોઈ પણ ભૂતકાળનો ભાવ પણ ભવિષ્યકાળમાં રહે છે. એવું મૂળ સ્વરૂપ છે. હવે ભાવ અભાવ વિના બધા વિરુદ્ધ ભાવે છે. ભાવ ભાવથી ભાવ અભાવ વિરુદ્ધ છે, પછી ભાવથી અભાવ વિરુદ્ધ છે, ભાવ ભાવથી અભાવ અભાવ વિરુદ્ધ છે. બધી વિરુદ્ધ શક્તિ છે. અભાવ ભાવ વિના, ભાવ અભાવ વિના પહેલા એમ છે, ભાવાભાવ એમ કીધું છે. ભાવ અભાવ વિના પરિણમન સમય માત્ર, એટલે સમય સમયનો ન સંભવત. એક સમયનો ભાવ પરિણમનરૂપ ભાવ બીજા સમયે અભાવ પામે છે, એનું કારણ આત્મામાં ભાવ અભાવ નામની શક્તિ રહી છે. આત્મામાં ભાવ અભાવ નામની શક્તિને લીધે એક સમયનું પરિણમન બીજા સમયમાં અભાવરૂપ હોય છે. પરિણમન રૂપે એનો કાંઈ સદભાવ રહેતો નથી. બૌદ્ધ મતમાં પરિણામની પ્રધાનતાથી અભિપ્રાય રહેલો છે, અને પરિણામ માત્રને જ આત્મા માને છે. ત્યાં કોઈ એમને તર્ક આપે છે કે પરિણામ માત્ર આત્મા હોય તો પરિણામ તો ફરી જાય છે, પરિણામ તો નાશ પામે છે, તો આત્માનો નાશ માનવો પડશે. તો કે પરિણામ નાશ પામે છે, પણ બીજા પરિણામમાં અથવા બીજા આત્મામાં એના સંસ્કાર મુક્ત જાય છે. અહીંયા કહે છે કે ભાવનો અભાવ થાય છે. એ પરિણમન સમય માત્રનું જે પરિણમન એ બીજા સમયે નથી. પર્યાયનો સર્વનાશ છે ત્યાં. પર્યાયનો પર્યાયપણે સર્વનાશ છે. એક સમયની પર્યાય બીજા સમયની પર્યાય સાથે કાંઈ પણ ખરેખર સંબંધ ધરાવતી નથી. કોઈ વખત સંબંધનો કારણ બતાવવામાં આવે તો પણ ત્યાં વ્યવહાર કર્યો છે.
બરાબર.
ખરેખર તો પ્રત્યેક પર્યાય તે કાળે સ્વતંત્રપણે ઉપજે છે. પોતાનું કાર્ય કારણ પણ બિલકુલ સ્વતંત્ર છે એવો નિશ્ચય છે. સોગાનીજી એ વાત લીધી છે પત્રમાં કે પર્યાય હી પર્યાય કા કરતા હૈ, એ પર્યાય કી પર્યાય કા એ કરતા કર્મપણા કા કી ચરમ સીમા હૈ. કરતા કર્મનો જે અધિકાર છે એના ઉપર એક સરવાળો માર્યો છે આખરી, કે પર્યાય હી પર્યાય કા કરતા હૈ વો કરતા કર્મ કી ચરમ સીમા હૈ. પર્યાય કરતા પોતે જ કારણ, પોતે જ કાર્ય, એમાં બીજાનું કારણ કાર્ય તો નહીં, પણ દ્રવ્યગુણનું કારણ કાર્ય કહેવું તે પણ ઉપચાર, તે પણ વ્યવહાર. જો દ્રવ ગુણ કારણપણે હોય તો જેવા દ્રવ ગુણ હોય તેવી જ અવસ્થા સદાય રહેવી જોઈએ કે સદાય હોવી જોઈએ. તેથી પર્યાય સ્વતંત્ર પર્યાયની સ્વતંત્રતા લઈ લીધી. એ પર્યાય અહીંયા કહે છે કે એક સમય માત્રનું જેનો સદભાવ છે એને અહીંયા ભાવ કીધો, અને બીજા સમયે તેનો નાશ છે એને અહીંયા અભાવ કયો. તો એવું જે થાય છે, ભાવાભાવ પણ થાય છે, ભાવનો અભાવ પણ થાય છે, એ એક શક્તિનું કાર્ય છે. એવી એક જુદી સ્વતંત્ર શક્તિ આત્મામાં રહેલી છે કે જેથી સમય માત્રનું પરિણમન પછી બીજા સમયે હોતું નથી. સમય સમયનું એ પરિણમન ન સંભવત. બીજા સમયે પણ ખૂબ પર્યાય એવી જાગૃત કે જે એક સમયે છે તે બીજા સમયે પણ રહે છે, પણ એવું બનતું નથી. જેને આત્માનું જ્ઞાન છે, પરિજ્ઞાન છે, એ જાણે છે કે પર્યાયની રુચિ કરીને શું કરવાનું. તને પર્યાયનો કોઈ પણ સમયનો ભાવ પસંદ પડ્યો તો પણ એને વળગી રહી શકીશ નહીં, બીજા સમયે અભાવરૂપ છે. પણ એ સમય સમયનો નવો છે, સમયે સમયે નવો નવો ભાવ છે. શું ભાવે તે પૂજાનો વિષય ભલે એકનો એક ચાલુ રહે, પણ એક સમયે જે પૂજાનો ભાવ છે તે બીજા સમયે નથી, તેનો તે નથી, બીજો જ છે, સદંતર બીજો છે. આ તો હજી તારતમ્ય ભેદ છે એમાં તો, પણ કેવળ જ્ઞાન સિદ્ધ દશા સાદી અનંત એક સરખી રહે છે. સાદી અનંત એક સરખી રહે છે તો પણ એક સમયનું કેવળ જ્ઞાન તેનું તે કેવળ જ્ઞાન બીજા સમયે નથી.
બરાબર
એવું ને એવું, એવડું ને એવડું, પૂર્ણ વિક્ષિપ રૂપ. પણ એક સમયનું કેવળ જ્ઞાન સમય માત્રમાં વ્યતીત થાય છે, વ્યય થાય છે, બીજા સમયે બીજું કેવળ જ્ઞાન ઉપજે છે. એમાં ભલે હિનાથી પણ નથી, ઓછા વધતા પણ નથી, પણ કેવળ જ્ઞાન તેનું તે નથી, બીજું છે. એક સરખું દેખાય છે ને પાણીનો પ્રવાહ, આ નળમાંથી પાણી નીકળે છે, જેવડો કોક હોય અડધા ઇંચ ડાયામીટરનો હોય સામાન્ય રીતે એટલો જ પ્રવાહ દેખાય, પણ એક સમયનો જે પાણીનો બિંદુ છે ત્યાં બીજા સમયે એ પાણીનો બિંદુ નથી. નીકળતો જે પાણીનો પ્રવાહ એમાં તેવું ને તેવું પાણી દેખાય છે એક સરખું, છતાં જે સમયે જુઓ છો ને પછીના સમયે જુઓ છો. આપણે સમય ન પકડો ને સેકન્ડ પકડો, તો જે સેકન્ડે પાણી જોયું બીજી સેકન્ડે તેનું તે પાણી છે કે નથી, એ પાણી બીજું જ છે. એમ સર્વ પર્યાયો ગુરુદેવે તો આ બધું સ્પષ્ટ કર્યું. એ પહેલાં દિગંબરના કેટલાક વિદ્વાનોને ખબર નહોતી આવી વાતની. કોણ કેવળ જ્ઞાનનો વિચાર કરે? આ તો દ્રવગુણ પર્યાયનો વિચાર છે. કેવળ જ્ઞાન તો બસ થઈ ગયું, તે થઈ ગયું કેવળ જ્ઞાન. ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું બસ, પછી તો કેવળ જ્ઞાન પણ એ ભગવાન રહે છે. ભગવાનને ક્યારે થોડું જ્ઞાન થાય છે? તો કેટલાકને તો એ કેવળ જ્ઞાન ગુણ છે એવું લાગતું હતું, કેમ કે ગુણ એવો ને એવો રહીએ, અને પર્યાય છે. એ બધી ચર્ચાઓ ચાલે છે. ગુરુદેવને નવાઈ લાગી કે અરે આમના શાસ્ત્રોમાં આ વિષય સ્પષ્ટ પડ્યો છે ને આમને કાંઈ એવી ખબર નથી. કેવળ જ્ઞાન ગુણ છે પર્યાયની ખબર ન મળે, આ તે શું કહેવાય? સમય સમયની પર્યાય છે. પછી અલ્પજ્ઞ પર્યાય હોય કે સર્વજ્ઞ પર્યાય હોય, શુદ્ધ પર્યાય હોય કે અશુદ્ધ વિકારી પર્યાય હોય, પણ બધી પર્યાય સમય સમયની છે. अनादि थी अनंत काल पर्यंत जीव ने मिथ्यात्व नु परिणाम छे, मिथ्या सत्ता ये पण समय समय नु छे। आ समय जे मिथ्या श्रद्धा नु परिणाम छे तेनु ते बीजा समय नथी। नव परिणाम मिथ्या श्रद्धा नु थाय छे, त्रीजा समय वळी त्रीजु नव परिणाम मिथ्या श्रद्धा नु थाय छे, भले अनंत काल चाले। प्रत्येक समय नवी नवी भूल करे, एम कहू शास्त्र में कि तारी भूल एक समय भाई, तारी भूल एक समय नी, ते भूल भांगता एक समय है, बीजो समय नहीं। केम के गमे त्यारे ए भूल भूल न रही, जे समय भूल न रही એ આગલા સમયે ભૂલ હતી ને પછીના સમયે નથી, એક જ સમયમાં નિર્ભૂલ અવસ્થા થઈ જાય છે,
બરોબર।
એટલે ભલે અનંતકાળનું મિથ્યાત્વ હોય તો પણ ભય પામવાની જરૂર નથી, એક સમયમાં મિથ્યાત્વની ભૂલનો નાશ થાય છે। અને જેણે કર્યો તેણે એક સમયમાં કર્યો અને એક જ સમયમાં એ થઈ શકે એવી વાત હોવાથી એનાથી જરાય ગભરાવાની જરૂર
નથી,
બરોબર। એ ભાવ અભાવ શક્તિને પ્રસિદ્ધ કરે છે, એ પ્રકાર ભાવ અભાવ શક્તિને પ્રસિદ્ધ કરે છે। કેવળ જ્ઞાનમાં સદગુણ હાનિ વૃદ્ધિ છે, સ્થૂળપણે સ્થૂળ કથનથી એમ કહેવાય કે કેવળ જ્ઞાન એક સરખું છે, એમાં વધઘટ થતી નથી। કેમ કે અધૂરું નહોતું કે જેથી વધી જાય, અને પૂર્ણ એવું પોતાની પૂર્ણ શક્તિથી પ્રકાશિત થયું છે કે ઘટી નહીં, ઘટી જાય એવું બને નહીં, એ સ્થૂળ કથન છે। સૂક્ષ્મ કથનથી એવો વિષય છે કે એક સમયની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાયમાં અગુરુ લઘુ ગુણને કારણે ષડગુણ હાનિ વૃદ્ધિ છે, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને અનંત ભાગ વૃદ્ધિ। સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ, એ જ રીતે છ બોલ હાનિના, સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ અને અનંત ગુણ હાનિ, અનંત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ અને અનંત ગુણ હાનિ, એ ષડગુણ હાનિ વૃદ્ધિ પણ એક કેવળ જ્ઞાન ગોચર વિષય છે। તદ્મસ્તને એ ષડગુણ હાનિ વૃદ્ધિ બુદ્ધિગુણ રીતે સમજવામાં આવતી નથી, પણ એટલો ફેરફાર છે એ ક્યાંથી સિદ્ધ થાય છે કે કેવળ જ્ઞાનમાં અનંત જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, અનંતે અનંત પલટો મારે છે, તો એ પલટો મારે છે, તો એ જ્ઞાન પલટો મારે છે, તો જે જ્ઞાનનું જ્ઞેય પહેલાં હતું એ પછી ન રહ્યું, તે જ્ઞેય આકારે જ્ઞાન ન રહ્યું, જે જ્ઞેયાકારે જ્ઞાન અત્યારે છે તે જ્ઞેયાકારે જ્ઞાન પછી નથી, આ પરિસ્થિતિ છે। તેથી પાંચમો પાનો છે, તમામ પર્યાયો સર્વ ગુણોની સર્વ પદાર્થોની પર્યાય એક સમયની છે, કોઈ પર્યાય બે સમયની નથી। મનુષ્ય પણ એમ કહેવાય કે મનુષ્ય પર્યાય કેવડી કે જેનું જેટલું મનુષ્ય આવ્યું હોય એમ કહેવાય છે ને, પચાસ વર્ષ સો વર્ષ જે અત્યારે છે એ મનુષ્ય પર્યાય છે, એ તો મનુષ્યત્વની યોગ્યતા સમય સમયની છે, એમ ત્યાં પણ યોગ્યતા સમય સમયની છે। જે મનુષ્યપણે રહેવાની મનુષ્યની માનવપણાની અંદર ભાવ યોગ્યતા છે, શરીરની મૃદય બધું ચોખ્ખું બહુ કર્યું છે, ભાવ મનુષ્ય પણ દ્રવ્ય મનુષ્ય ને ભાવ મનુષ્ય બે જુદા પડ્યા, એ પણ સમય સમયની યોગ્યતા છે, એક એક સમયની છે, બીજા સમયની બે, એક સાથે બે સમય કોઈ યોગ્યતા નથી રહેતી, अथवा कोई पर्याय नहीं रहते, पर्याय नामे कोई पर्याय बीजा समय नहीं रहे। अच्छा कारण शुद्ध पर्याय की बात जुदी है, तो इन्हें पर्याय नाम आप कहीं खरेखर उत्पाद व्यय रूप पर्याय नहीं, पर जे अहीं उत्पाद व्यय रूप पर्याय नो विषय चाले छे त्यां प्रत्येक पर्याय एक ज समय नी छे, बीजा समय कोई पर्याय नथी। तेम बीजा समय बीजी आवती पर्याय ने आ पर्याय कई देती जाए छे ए पण वस्तुना स्वरूपमां नथी। एनु के जो क्रोध आव्यो, एक माणस ने क्रोध थयो अने ए क्रोध पांच पचीस सेकंड के पांच पचीस मिनिट लंबायो, तो पहला समय ना क्रोध नो संस्कार बीजा समय नी पर्याय में पछी त्रीजा समय नी पर्याय में एम थी ने वत्तो वत्तो गयो के आ पूजा करी पचीस मिनिट माटे ए शुभ भाव तेनो ते तेवो ने तेवो चालो रह्यो, बधो समय समय नवो छे। अने तेथी समय समय बीजी पर्याय थाय छे एनी साबिती ए छे, एनी खातरी ए छे के कोई पण समये ए भाव बंद थई ने बीजो भाव थाय छे, डिस्कनेक्ट थई जाय छे। एम लागे छे के आ पूजानो भाव चालू रह्यो तो एक समय गमे जीते समये पूरो थयो ए शुं बतावे छे, कोई एक समये पूरो थई गयो ए शुं बतावे छे के एनुं समय समय वर्ती पण जतो એટલે પૂરો થઈ ગયો એમ છે। એ ભાવ અભાવ શક્તિ, ભાવનો અભાવ થાય છે, જો ભાવનો અભાવ થાય એવી શક્તિ ન હોત તો એ વિના એમ લીધું છે। પરિણમન સમય માત્ર એટલે સમય સમયનું ન સંભવત, પણ પરિણમન સમય સમયનું છે એ ભાવ અભાવ શક્તિના અસ્તિત્વને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે। ભાવ નહીં એક જ શક્તિ, ભાવનો અભાવ થાય છે એવી એક શક્તિ એમ કહેવું છે। ભાવ પોતે એક શક્તિ એ જુદી
આવી ગઈ,
એ પહેલી આવી, ભાવનો અભાવ થાય એ બીજી, હવે અભાવનો ભાવ થાય છે એ ત્રીજી એમ કે છે। બધી એક સરખા નામ વાળી છે પણ બધાના ગુણ બધાની કાર્યશક્તિ ભિન્ન ભિન્ન છે, જુદી જુદી છે। જૈન દર્શન સિવાય આ વિષય નથી, શ્વેતાંબરમાં આ વિષય આત્માનો મૂળ વિષય છે, આત્મામાં રહેલી ગુણનો આ મૂળ વિષય છે। કેટલી જ્ઞાન શક્તિ ને આનંદ શક્તિ ને એવી બધી મોટી મોટી વાત આવે પ્રસિદ્ધ હોય, પણ આવી જે વાતો છે જે અનુભવના ઊંડાણમાં જઈને દ્રવગુણ પર્યાયને યથાર્થ અનુભવીને અનુભવ કર્યો છે એ વાત આપણી મુશ્કેલ છે। એટલે અનુભવ થઈને કેટલીક વાતો જે આવે એ વાત ત્યાં ન મળે, આ ફેર પડે। બાકી મોટી મોટી વાત તો વેદાંતમાં રહી ગઈ છે, તો પ્રજ્ઞાનમ બ્રહ્મ એમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ બ્રહ્મ નામ આત્મા એવું છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ આત્મા પોતે પ્રજ્ઞાન જ્ઞાન સ્વરૂપ જ છે, આમાં હું ખોટો છે? નહીં શક્ય, ત્યાં તો કોઈ વસ્તુ વિજ્ઞાનથી નિરૂપણ જ નથી, વસ્તુ વિજ્ઞાનથી ત્યાં કોઈ નિરૂપણ નથી। દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે તો પ્રશ્ન કર્યો છે મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને, જે શ્રીમદજીએ પ્રશ્ન કર્યો છે એટલે પ્રશ્ન કર્યો છે કે કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી થાય છે, તો આત્મા એક પદાર્થ હોવાથી તેનું પરિજ્ઞાન તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કઈ રીતે છે તે આપ સમયોચિતપણે જણાવશો, આપણી ચર્ચા ચાલશે, તો આ એક મારો પ્રશ્ન છે, એ બહુ વેધક પ્રશ્ન છે, કેમ કે એ વિષય ત્યાં નથી। ખબર છે એમને કે આ વિષય ત્યાં આ રીતે નથી, કે આત્માનું ક્ષેત્ર કેટલું. તો જો પરમ બ્રહ્મ લઈએ તો એ લોકો કહે કે સર્વત્ર, ક્યાંય બ્રહ્મ નથી એવું નથી, બધે જ આખા વિશ્વમાં એક જ પદાર્થ છે ને બીજો પદાર્થ નથી, એમ લેવું પડે છે. ત્યાં અભિપ્રાયો બધા વહેંચાયેલા છે, કોઈ એક અભિપ્રાયોથી આખું વેદાંત નથી. એમાં પૂર્વ મીમાંસા વાળા જુદું કહે છે, ઉત્તર મીમાંસા વાળા જુદું કહે છે, સાંખ્ય જુદું કહે છે, યોગ જુદું કહે છે, ઈશ્વરવાદી જુદું કહે છે, એવું બધા જુદું 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 જુદો અભિપ્રાય છે. કેવી રીતે થાય? કેમ કે બધાને ભેગા કરીને અખંડ એક તત્વ માનવું રહ્યું, આ તો બધા જુદું જુદું માને છે એમ છે. અને એમાં તો એક કેવી થાય, જે એમ કે હાથી દોરડા જેવો છે પૂંછડું પકડીને, એ કેમ તૈયાર થાય કે હાથી થાંભલા જેવો છે, એ માનવા કેમ તૈયાર થાય? પણ હું મારા અનુભવથી આંધો એમ જ કે પછી હું મારા અનુભવથી કહું છું, તમે એમ નહીં માનતા કે હું કાંઈ કલ્પના કરીને કહું છું, હું મારા અનુભવથી કહું છું, મારા હાથમાં હાથી છે ને કહું છું કે હાથી દોરડા જેવો છે. ત્યારે બીજો કહે છે કે હાલ મારા હાથમાં હાથી છે ને હું કહું છું કે હાથી થાંભલા જેવો છે. કોઈ રીતે અભિપ્રાય છૂટી શકે એવું
નથી,
બરાબર. એવું અહીંયા નિમિત્ત કરતામાં એવું જ છે. વિદ્વાનોની ભાષામાં એને એમ કહેવાય છે કે તમે દ્રષ્ટ ઈષ્ટને માનતા નથી. દ્રષ્ટ ઈષ્ટ વિદ્વાનની ભાષા છે. એટલે શું કે આ ચોખ્ખું અગ્નિ પાણીને ઊંધું કરે છે અને અગ્નિ વિના પાણી ઊંધું થતું નથી. કોઠીમાં ઝાડનો કે ઘઉંનો દાણો લાખ વર્ષ પીળો રહેતો ઊંધતો નથી અને વાવ્યા પછી જ ઊંધે છે. તમે કહો છો કે નિમિત્ત કાંઈ કરતું નથી. નજરે દેખાય દેખત, જે નજરે દેખત સત્ય છે એને પણ તમે સ્વીકારતા નથી એમ કે છે. ત્યારે શ્રીમદજી એક બહુ ગૂઢ વાત કરી કે જુઓ ભાઈ, આ જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે, અસત્યનો આગ્રહ કરાવે એવી છે. એ રચનાને તું વળગી રહીશ તો તને મોહ થશે, એ રચનાને તું વળગી રહીશ તો તને મૂંઝવણ થશે, એ રચનાને વળગી રહીશ તો તને ક્યાંય સમાધાન નહીં થાય, અને એને વળગી રહીશ તો તને આકુળતા થશે, થશે ને થશે, તારું દુઃખ કોઈ દે નહીં મટે. હવે તને ઠીક લાગે એમ કર, આ અમને અમે તને ચોખ્ખું કહી દઈએ છીએ. દ્રષ્ટિષ્ટને આવી રીતે પકડે છે લોકો, એવું ચાલે એવું નથી. તાત્વિક વિષય છે એ તો તત્વદ્રષ્ટિએ જ એનું નિરાકરણ આવે, સ્થૂળ દ્રષ્ટિએ એનું નિરાકરણ ના આવે. જે તત્વ સૂક્ષ્મ છે તે તત્વનું સૂક્ષ્મ તત્વ દ્રષ્ટિએ જ નિરાકરણ થાય, સમાધાન થાય, બીજી રીતે થઈ શકે
નહીં,
બીજું ચાલે નહીં એમાં કાંઈ. હા, દરેક જગ્યાએ જુદો જુદો અર્થ લેવો. જ્યાં ભાવનો જે અર્થ કહેવા ધારે છે તે લેવો. ભાવનો અર્થ છ બોલાવશે એમાં છ એમાં જુદો 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 જુદો, એટલે જ્યાં જે લાગુ પડતો હોય એ લેવો. નહીં નહીં નહીં, અહીંયા એમ નહીં, અહીંયા પરિણમનનો એક સમયનો ભાવ એને અહીંયા ભાવ કહેવાય છે. એટલે તો કઈ ઉપર કીધું છે એ સ્વભાવ લીધો છે અને અહીંયા પર્યાય લીધી છે. પેલામાં દ્રવ્ય લીધું ને આમાં બીજામાં પર્યાય લીધી છે, એટલે એક વાત નથી. એટલે અહીંયા શબ્દ એક છે પણ જો નાડું પકડી રાખે તો એક કઈ વાત સમજાય એવું
નથી.
આ શબ્દ નો અર્થ કર્યો ને હજી પહેલી લીટીમાં બીજી લીટીમાં એ જ શબ્દ નો અર્થ તમે ફેરવો છો કે હા ફરે છે, એમાં એમાં અર્થ ફરે છે. હવે અભાવ ભાવ વિના
આજે
અનાગત એટલે ભાવિ ભવિષ્યનો પરિણામ ન આવત. વર્તમાનમાં જેનો અભાવ છે અને ભાવિમાં જેનો સદભાવ થવાનો છે એવું જે પરિણામ, જેનો અત્યારે અભાવ છે એનું ભવિષ્યમાં પરિણામ સદભાવ કેમ થાય છે કે અભાવ ભાવ નામની આત્મામાં શક્તિ રહેલી
છે.
આ બીજે ક્યાંય નથી, દિગંબર સાહિત્ય સિવાય આ બીજે ક્યાંય નથી. જે પહેલાનો તો ભાવ એનો સદભાવ થયો, ક્યાંથી આવ્યો? આ અંતરથી ભાવ એને દેખાડો કે અહીંયા ચક્રવર્તી હોય, એના રાજમહેલમાં સેંકડો હજારો દરવાજા એક રૂમને હોય, એવડા એવડા મોટા રૂમ હોય, એનો જે સભાખંડ હોય તો અહીંયા મોતીબાગને 5-25 દરવાજા છે, ત્યાં સેંકડો હજારો દરવાજા હોય, એવડો મોટો હોલ હોય, 6 ખંડના રાજાઓ આવતા હોય. અને અહીંયા હજી આયુષ પૂરું થયા પહેલાની મિનિટે એને ચક્રવર્તીને યોગ પુણ્યનો ઉદય હોય.
બરોબર
છે, કોઈ હાજર એમ કહે તો એ હજારે હજાર દરવાજામાંથી એના દરવાનું જી હજુર જી હજુર જી હજુર કરવા માંડે. 16,000 દેવ તો એની સેવા કરે છે. એ જ્યાં મિથ્યા દ્રષ્ટિ હોય ને જ્યાં એક સમયમાં નારકીમાં ઉપજે એની રાડ સાંભળે તો અહીંયા માણસો મરી જાય, એટલી વેદનામાં એ રાડ નાખે જન્મે ત્યારે, એટલી વેદનામાં રાડ નાખે, તરફડાટ નાખતો જન્મે. માછલી તરફડે તો કાંઈ નથી, એવા તરફડિયા નાખતો રાડ બૂમ ચીસો ચીસ નાખતો જન્મે, એક સેકન્ડમાં આટલો ફેર છે. ત્યારે તો ગુરુદેવ કહેતા ને
હે
ભાઈ, તું આ મોટા મોટા શેઠિયાથી ને ફરો છો, એક સેકન્ડમાં 1.5 કરોડની કુખે આવેલા જશો. એમ કે જૈન છો, મધ્યમાસ નથી સેવતા, પણ આ બધા વેપાર ધંધા ને કારખાનાના પરિણામ છે, 3 ઇંચમાં લઈ જશે. એક સમયમાં 1.5 કરોડની કુખે જઈશ. આ કેટલો ફેર છે, ક્યાં અહીંયા એની સ્થિતિ ને ક્યાં ત્યાં સ્થિતિ એની, એનું એ જીવ છે. રાજકીય સન્માન આપે, હું વિશ્વના લેવલ ઉપર સન્માન આપે, રાજ્યના રાષ્ટ્રના લેવલ ઉપર આપે, રાજ્ય સરકારના લેવલ ઉપર કે રાષ્ટ્રના લેવલ ઉપર આપે નહીં, વિશ્વના લેવલ ઉપર આપે, વર્લ્ડ ચેમ્પિયન. ઠીક, એ કોઈ સિફારસ ત્યાં નહીં કામ આવે એમ કહેતા હતા, એ કોઈ સિફારસ ત્યાં કામ આવશે નહીં, કેમકે આ તો કુદરત છે, આ કોઈનું કર્યું કરે એવું નથી, કુદરતી વ્યવસ્થા છે. એકદમ એક સેકન્ડમાં જે પર્યાય પલટો મારે છે, જાણે કાંઈ હતું જ નહીં, પણ એક એવો ઘરનો મુખ્ય માણસ હોય ને પછી ઘરમાં કાન ખજૂરો થઈને નીકળે છે,
પકડી નાખે
કાનમાં ન મૂકે, તો કાન ખજૂરો છે, ભલે આપણો છે,
આપણો
ઘરમાં નીકળ્યો છે. કાવ હરખાઈનો ભમર જેવો હોય, ફરફરાટ જતો હોય, શું કરે? પર્યાય બદલી, ખલાસ, ફેરફાર થઈ ગયો, બધો ફેરફાર થઈ ગયો, જાણે આગળનું કાંઈ હતું જ નહીં. એને ભાવનો અભાવ કહે છે, પહેલી શક્તિ છે ભાવ અભાવ, એ પૂરી થઈ ગઈ. અહીંયા કહે છે કે અભાવ ભાવ નથી એનો સદભાવ થાય છે, ક્યાં હતું એનામાં? જે પર્યાય નવી પ્રકૃતિ ક્યાં પહેલી પર્યાયમાં એ કોઈ એ માયલું કાંઈ નહોતું એમ કહે છે. આખી નવી જાણે કે બદલાઈ ગઈ વસ્તુ એમ લાગે, વસ્તુ તેની તે છે, પર્યાય બદલાની છે, પણ એ અભાવનો ભાવ થાય છે, એ અભાવ ભાવ શક્તિને લઈને થાય છે, એવું પણ આત્મામાં થાય છે, પદાર્થમાં થાય છે. આ તો છે, દ્રવ્યને લાગુ પડે છે, સામાન્ય શક્તિ સાધારણમાં જાય છે. એ અભાવ ભાવ વિના અનાગત એટલે ભાવિ ભવિષ્યનું પરિણમન ન આવત. જે ભવિષ્યનું પરિણમન સદભાવ રૂપે આવે છે એ અભાવ હોવા છતાં આવે છે, એનો સદભાવ નહોતો છતાં આવે છે, તે અભાવ ભાવ શક્તિને કારણે આવે છે. સુગંધીને એવું આમ શાસ્ત્રોનો અહીં બહુ અભ્યાસ ને અહીંયા આપણો ગુરુદેવનો બહુ પરિચય નહોતો, પણ એ કોઈ કોઈ એમણે સિદ્ધાંતો જે પત્રોમાં લખ્યા છે, એક પત્ર વ્યવહાર તો એક સામાન્ય વ્યવહાર છે,
સામાન્ય
વ્યક્તિગત, એમાં પણ જે સિદ્ધાંતિક વિષય કોઈ કોઈ આવ્યો છે, ગજબ નિચોડ માર્યો છે. એક સમયની પર્યાય જ પોતે કરતા કર્મ સ્વરૂપે છે, આ જ કરતા કર્મની ચરમસીમા. 30-30 વર્ષથી ગુરુદેવના પરિચિત વિદ્વાનો કેટલીક વાત નહોતા સમજી શકતા એવી વાત એમના શબ્દોમાં આવી હતી, કે જે એમને ગુરુદેવનો પરિચય નહોતો એટલો. એમને તો જે પરિચય થયો થોડા દિવસોનો શરૂઆતમાં, ત્યાર પછી 7 વર્ષે ફરીને થોડા દિવસે થયો, પછી 7 વર્ષે ફરીને, 14 વર્ષે તો એમને ત્રીજી વખત પરિચયમાં આવ્યા. એ 14 વર્ષના ગાળામાં જે પત્રો ચાલ્યા એમાં આત્મતત્વ ભર્યું હતું. ક્યાંથી આવે છે જો ગુરુમાંથી જ્ઞાન આવતું હોત તો 30 વર્ષ વાળાને વધારે હોત કે નહીં? આત્મામાંથી જ્ઞાન આવે છે. ભાવનો જે સદભાવ થાય છે, નહોતા એવો ભાવ, એવો જે સદભાવ થાય છે કે નહીં, અંદરથી જ્ઞાન આવે છે, ક્યાંય બહારથી જ્ઞાન આવતું નથી.
તેજીની ટકોરો
તેજી જ હતી, એવી તેજી વાળું અને પરિણમન ઘણો તેજી. પૂરું કરો એમ કે ગધેડાને ડફણા મારવા પડે, તેજીને તો ટકોરો બસ છે. ઘોડાની એની જાત થાય છે, એનો સ્વાર છે, અંગૂઠો મારે ઉપર બેઠો બેઠો એટલે પવનની જેમ જાય. એને સંકેત આપી દીધો કે પૂર જોશે, અહીંથી છે ભાગવું છે, ઉપડવું છે. તો એ અંગૂઠો ઉડાડે ત્યાં હવામાં ઉડે એવી રીતે ઘોડો જાય, ટ્રેન પાછળ રહી જાય. અને ગધેડાને ડફણા એટલે ઢોકા માર્યા કરે, પણ એક ડગલું આગળ ખસે નહીં. વચના મૃત વિતરાગ ના પરમ શાંત રસમૂળ.
વાહ વાહ.
કેટલાક જીવોને આ વચનો કઠોર લાગે છે, વિતરાગ ના વચનો કઠોર લાગે છે. તો શ્રીમદજી કહે છે કે આ તો પરમ શાંત રસના મૂળિયા જ આ છે. પણ જે જીવો પુરુષાર્થ કરવા માટે કાયર છે, આત્માનો પુરુષાર્થ કરવા માટે કાયર છે, એને હરખા પડતા નથી, એને અસુહાતા નથી, એને અસુહાય છે, એટલે એને પ્રતિકૂળ પડે છે. આવું કહે છે, આત્મા કાંઈ કરી ન શકે, આત્મા શરીરનું ન કરી શકે, તો શું અમે પૂજા ન કરી શકીએ, અમે દાન ન કરી શકીએ, અમે સંયમ નથી પાળતા, શું અમે સંયમ ન પાળી શકીએ? ઠીક, આ શરીરથી સંયમ પાળે શકે નહીં, વ્રત પ્રતિજ્ઞા
ઉપવાસ કરીએ,
આ ઉપવાસ આ બધું આ કાંઈ ન કરી શકીએ અમે, અમારે વાત સાંભળતી નથી. અને ભગવાન વાણી ન કરી શકે,
કોણ બોલે
ભગવાન વાણી ન તો બતાવો, કોઈ બીજો દિવ્ય ધ્વનિ કરી શકતો. ભગવાન વાણી કરી શકે ન કરી શકે હોય, પણ ભગવાનની વાણીથી કઈ લાભ ન થાય આત્માને, ભગવાનનો ઉપદેશ કઈ લાભ ન કરે. ભાવ તમારી વાત સાંભળતો નથી, એવી જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે. પણ પરમાણુ એ પરમાણુ સ્વતંત્ર અને આત્મા એ આત્મા સ્વતંત્ર. આવું જ તત્વનું સ્વરૂપ છે. માને તો એ ભલે, ન માને તો ભલે, આજ માને તો અનંત કાળે માને છૂટકો
છે.
જ્યારે એને એકલા જ મોક્ષમાં જવાનું છે ત્યારે એને પોતાનું એકલાપણું ભાવે 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 ભાવવામાં આવે, ભાવથી ભાવવામાં આવે ત્યારે કામ આવેલું છે. અરુચે ત્યાં સુધી એને કામ આવે, રૂચે તેથી કામ આવે. અભાવ ભાવ એમ કહે છે કે અભાવ ભાવ શક્તિને લઈને જે અભાવરૂપ અત્યારે ભાવ છે, એટલે કે જે ભાવનો સદભાવ નથી તેનું અનાગત કાળમાં ભાવ ભવિષ્યમાં પરિણમન આવે છે. પરિણમન રૂપ ભાવ પણ થાય છે. અભાવ છે તે સદભાવ રૂપે હોય છે, એ અભાવ ભાવ શક્તિને કારણે છે. હવે એકલો અભાવ, અભાવ વિના કર્મનો સદભાવ પોતામાં જાણવામાં આવ્યા કરત. આત્મા અભાવ સ્વરૂપે છે, કર્મથી અભાવ સ્વરૂપ. ક્યારે? કે ત્રણેય કાળે. સંસારી જીવને સંયોગ કહીને એમ કહ્યું કે તે બંધાયેલો છે, બંધાયેલો છે અનંત કાળથી અનંત કર્મોને બાંધવર. અનંત કર્મ પરમાણુઓ આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગા ચોંટેલા છે, વળગેલા છે. જ્યાં જાય ત્યાં આરે ને આરે. શરીર અહીંયા મૂકે નો કર્મ, બીજી ગતિમાં જાય તો કર્મ જે છે આરે લીધો, કારણ શરીર થઈ જાય છે. એવો જે કર્મનો સંબંધ છે એને અહીંયા કહે છે કે તે કર્મ આત્મામાં અભાવ સ્વભાવે છે, અભાવ સ્વરૂપે છે, આત્માના સ્વરૂપભૂત થતા નથી. જો કે કોઈ કર્મની સ્થિતિ અનાદિ અનંત નથી. દરેક પ્રકૃતિની જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે આત્માના પ્રદેશો સાથે સંયોગપણે રહેવાની જે સ્થિતિ છે, એમાં સૌથી વધારે સ્થિતિ મિથ્યાત્વ મૌનીની છે, દર્શન મૌનીની છે. 70 કોડા કોડી સાગર, આથી વધારે કોઈ નથી. બાકી બધીની પ્રકૃતિ, કારણ કે આ ચીકણી પ્રકૃતિ, આ સૌથી વધારે ચીકણી પ્રકૃતિ, આ એની સ્થિતિ જેનો અનુભાગ એટલે રસ એટલે ચિકાશ વધારે, એનો સ્થિતિબંધ પણ વધારે. આ એનો નિયમ છે કર્મનો, તો સૌથી વધારે સ્થિતિ એની છે. પોતા રીતે અનાદિ અનંત એવા આત્મામાં તેનું તે રજ કર્મ રજકણ સદાય સાથે રહે એવું બંધન નથી. એ પણ શરૂ થાય છે ને એ પણ પાછો ચાલ્યો જાય છે. જો સ્વરૂપભૂત હોત તો આવવા જવાનો પ્રશ્ન ઊભો થાત નહીં. મહેમાન હોય તે આવે જાય, ઘરના માણસને આવવા જવાનો પ્રશ્ન છે. થોડા દી આવ્યા છે ને બે દેશે, આ તો અહીંયા જ રહેવાના છે. એના સ્વરૂપના ગુણો છે એ સ્વરૂપભૂત છે, એ સદાય રહે છે. કર્મ સદાય રહેતા નથી સંયોગમાં, એ ચાલ્યા જાય છે. જીમાં લીધી, હા બતાવીમાં જુદી જુદી વાત લીધી. જે શક્તિ બતાવવા માટે જેના દ્વારા બતાવાય છે તેના દ્વારા તેને બતાવવી પડે છે. શક્તિ તો આત્માના સ્વરૂપભૂત છે. એ શક્તિ કર્મના નામે બતાવવી માટે કર્મની નથી. શું છે? આત્માની શક્તિ, પણ એને બતાવવા માટે વચ્ચે કર્મને લાવવા પડે છે. એમ બતાવવા માટે ગમે તે પરિણામને વચ્ચે લાવવા પડે, કર્મને વચ્ચે લાવવા પડે, વિભાવને લાવવા પડે, કંઈ પણ કરવું પડે. એ તો એની વાતને સમજાવવાનો સવાલ છે, એનું સ્વરૂપ શક્તિનું સ્વરૂપ સમજાવવાનો પ્રશ્ન છે. પણ શક્તિ તો એની શક્તિ છે, એ જીવની શક્તિ છે, અનાદિ અનંત જીવનું એ સ્વરૂપ છે એમ સમજવું. એટલે તો કહે છે ને કે એ બધા અનેક ભેદોથી વાત આવશે. આત્માના સ્વરૂપભૂત ગુણો, સ્વભાવો, શક્તિઓને કહેવા જતા પણ અનેક ભેદોથી વાત આવશે, પણ તું ભેદને વળગીશ નહીં. ભેદને વળગવા જતા વિકલ્પ વધશે, વિકલ્પમાં રોકાવ થશે, માટે અચૈતન્યની વૃદ્ધિમાં પણ રોકાવા દેવું
નથી.
ચૈતન્ય વૃદ્ધિ, બહારની પુદગળની વૃદ્ધિ તો મૂકો એક બાજુએ, ચૈતન્ય વૃદ્ધિમાં રોકાવું નથી. એવો અંદરમાં નિષ્પ્રહ થાય તે અભેદ અનુભવ કરીને અસ્તિત્વને ગ્રહે છે. એ અસ્તિત્વને ગ્રહીને અભેદ અનુભવ કરે છે. આમ લેવું છે. હા, બિલકુલ. કેમ અનુભવ થાય છે એની ચોખવટ છે. કેમ અનુભવ થાય છે? આમ થાય છે. બોલ, બહારની વાત તો એક બાજુ, પણ ચૈતન્ય વૃદ્ધિને પણ અહીંયા નિષ્ફળપણે છોડી દે છે. નિષ્ફળ થઈને એને પણ એની એના વિકલ્પમાં પણ એ રોકાતો નથી. એવી વાત લીધી. અભાવ વિના કર્મનો સદભાવ પોતામાં જાણવામાં આવ્યા કરત, પણ પોતાના સ્વરૂપ જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં પોતાના આત્મા સિવાય બીજું કાંઈ જાણવામાં આવતું નથી. અસ્થિપણે, સદભાવપણે માત્ર એકલો પોતાનો નિરાવરણ આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ જ જણાય છે જાણવામાં, અનુભવમાં. ત્યારે તે કાળે કર્મનો સંબંધ હોય છે ચોથા સંસ્થાને, અજ્ઞાન ભાવે બાંધેલા કર્મો જે ત્યાં છે, ઉદયમાં જે નથી આવ્યા સંચિત કર્મો, એ બધા અજ્ઞાન ભાવે બાંધેલા હજુ પડ્યા છે, ને કેટલાક તો એમાંથી ઉદયમાં આવીને, ઉદયાવળીમાં આવીને ઉદયગત પણ છે. છતાં આમાંના અનુભવમાં તે છે એમ જાણવામાં આવતા, આત્મામાં છે એમ જણાતા નથી. છે તો ક્યાં છે? કે એનામાં છે. એનો ઉદય તો કે એ પણ એનામાં છે. હજી તો દિગંબર શ્વેતાંબર સંપ્રદાય વાળાને આ વાત બેસતી નથી કે કર્મના ઉદયથી જીવને રાગ થાય છે, ન થાય બેસતું નથી. કર્મનો ઉદય જીવને રાગ કરાવતો નથી એટલી વાત નથી બેસતી. જેને શાસ્ત્ર વાંચીને વિદ્વાન થયા છે એ હો સંપ્રદાયમાં, એને નથી બેસતી. નથી શાસ્ત્ર વાંચ્યા એની તો ચર્ચા શું કરવી. જે સંપ્રદાયમાં રહીને પણ શાસ્ત્રનો જેને કાંઈ અભ્યાસ નથી એનું તો કાંઈ વાત કરવી નિકામી છે. પણ જે વાંચીને અયથાર્થ સમજે છે, અયથાર્થ સમજે છે ને, એનું અર્થઘટન અયથાર્થ કરે છે. કેટલાક તો એવા હોય છે કે અર્થઘટન સવળું કરે પણ સમજે અયથાર્થ. એવો પ્રકાર હોય. મજબાઈ તમે થોડું કાતી છે એવું ઝીણું, કે જે અર્થ ઊંધો કરે કે ખોટો કરે એ તો ગયો, એને તો હવળો થવાનો પ્રશ્ન નથી. પણ જે અર્થ બરાબર કરે, જ્યાં જે કહેવા માંગે તે અર્થ કરે, કે ભાઈ આ 11મી ગાથા સમય સામે, કે ભૂતાર્થ ભૂયથમ મસીદો ખલુ સમાયિથી ભયજી, ભૂતાર્થને આશ્રિત સમય દર્શન થાય એમ કહે છતાં અર્થ સીધો સાવળો દેખાય, છતાં એનું સમજણને અયથાર્થ કહીએ એવી સમજણ પણ થાય, અને યથાર્થ કહીએ એવી પણ સમજણ થાય. બે પ્રકારે થાય.
શું?
બે પ્રકારે સમજણ થાય. તો બે પ્રકારે સમજણ થાય તો એનું શું ફળ આવે? કે એક સમજણનું ફળ અહિત થાય એવું આવે, ને એક સમજણનું ફળ હિત થાય એવું આવે.
બરોબર.
અર્થ આવડે છે એના પ્રમાણે ફળ નથી, પણ યથાર્થતા અનુસાર ફળ છે, અયથાર્થતા અનુસાર ફળ છે. અર્થ અનુસાર નથી. આમ છે. તો પણ આમાં બીજું શું ખોટું થાય, યથાર્થ શું થાય આમાં? કે આવો સિદ્ધાંત જોવો હું સમજી શકું છું કે સમજાવી શકું છું, આમ અર્થ થાય છે. ચોખ્ખો અહીંયા આચાર્યદેવનો આશય આવો છે, શબ્દનો અર્થ આવો છે, આશય પણ આવો છે. નહીં લગાડીએ તો અહીંયા નિશ્ચય નહીંનું કથન છે, નયા અર્થ પણ આવડે, અર્થ આવડે, બધા અર્થ આવડે, અર્થ બધા આવડે. એક અયથાર્થ પણ થાય તો એ ગડબડ છે. એને એમ થાય કે મને આવડે છે, અધ્યાત્મનો મહાન સિદ્ધાંત પણ મને આવડે છે, અધ્યાત્મનો મહાન સિદ્ધાંત મને આવડી ગયો, એનો અર્થ આવડી ગયો મને, એવું જ્યાં એને અંદરમાં સ્વરૂપ આશ્રિત ભૂયથમ અસિદો, આશ્રિત પણ કરવાને બદલે આશ્રિત પણ ન કરે, આશ્રિત પણ કરવાનો કરે તો નહીં પણ એનો પ્રયાસ થવો જોઈએ, પ્રયાસ પણ ન કરે, અને પોતાનો દેખાવ સુધારવાનું મન થાય, દેખાવ દેખાડવાનું મન થાય, તો અર્થ સાચો છે પણ ભાવ ખોટો છે, એને યથાર્થ પણ નથી. એવું વાતે વાતે છે, શાસ્ત્રની વાતે વાતે આ વાત છે કે સમજાય છે તો સમજાય છે તો એમાં યથાર્થતા આવે છે કે અયથાર્થતા આવે છે, એક એક વાતે આનો ફેંસલો થાય એવું છે. કોઈ પણ વાત હોય, નાની મોટી સિદ્ધાંતની ગમે તે વાત હોય, એને જો યથાર્થ સમજાય છે તો હિત કરી જાય છે, સમજાતા પણ જો યથાર્થ પણ નથી આવતું તો અહિત કરી જાય છે, એ અવગુણનું ઉત્પાદક થાય છે, અગુણનું ઉત્પાદક થાય છે. આવો મોટો ફેર પડે છે. હવે બાહ્ય દ્રષ્ટિ જીવો શું જુએ, બરાબર વાત કરે છે ભાઈ, આમ જ ગુરુદેવ જ વાત કરતા હતા, એણે પણ એવી જ વાત કરી છે ભાઈ, એમ નથી. ગુરુદેવની વાત જુદી છે અને આ વાત હજી જુદી છે, એમ કાંઈ જાડું જાડવામાં ચાલે હું ગુરુ નથી. સમ્યક દ્રષ્ટિને યથાર્થતા હોય ને પાત્ર જીવને યથાર્થતા, ઠીક કાઢું બરાબર કાઢું પૂછું, સમ્યક દ્રષ્ટિને તો યથાર્થતા હોય જ, નિર્વિવાદ વિષય છે. બીજી કોને યથાર્થતા હોય, કે જેના ફળમાં સમ્યક દ્રષ્ટિ થવાય એવી લાઈને ચડે એને યથાર્થતા આવે, અયથાર્થતા ઉભી રહે ને સમ્યક દર્શનમાં આવી જાય એવું પણ બને
બને.
એટલે એની સમજણમાં જો યથાર્થતા આવે તો સુગાનીજીએ જેમ એક પત્રમાં કહ્યું છે કે વર્તમાનની સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે, એમ હોવાથી પૂજ્ય ગુરુદેવ સમજણ ઉપર વધારે વજન આપતા આપે છે, આપતા હતા ત્યારે પણ આપે છે, એમ વાત છે કે પૂજ્ય ગુરુદેવ સમજણ ઉપર વધારે વજન આપે છે. એનું કારણ એ છે કે સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે, જો યથાર્થ સમજણ આવે તો પુરુષાર્થ ઉપડે. પ્રશ્ન ત્યાં પુરુષાર્થનો ચાલ્યો છે, પત્રમાં પુરુષાર્થનો પ્રશ્ન ચાલ્યો છે કે પુરુષાર્થ કઈ રીતે થાય છે, કઈ રીતે વધે છે, એનું કારણ જ્ઞાન છે. પુરુષાર્થનું કારણ યથાર્થ જ્ઞાન છે, પુરુષાર્થનું કારણ છે યથાર્થ જ્ઞાન છે, રુચિનું કારણ છે યથાર્થ જ્ઞાન છે, શ્રદ્ધાનું કારણ છે. તેથી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, એમ ટાઈપનું છે 17-18 ગાથા. કે અભાવ વિના કર્મનો સદભાવ પોતામાં જાણવામાં આવ્યા કરત, જો કર્મનો સદભાવ આત્મામાં હોત તો એ અનુભવ કાળે પણ આત્મામાં કર્મનો સદભાવ જાણવામાં આવત, અને જ્યાં સુધી આત્મજ્ઞાન રહે ત્યાં સુધી કર્મ નો સદભાવ પણ જાણવામાં આવ્યા જ કરે. પણ જેવું આત્મજ્ઞાન થાય છે, શુદ્ધ ઉપયોગ થાય છે, ત્યારે જણાય છે કે મારો આત્મા ત્રિકાળ શુદ્ધ, જેનો છે વર્તમાન અનુભવ, ત્રિકાળ શુદ્ધ નિરાવરણ નિરૂપાધિમય પરમ પવિત્ર શુદ્ધ સિદ્ધ સમાન છે, એવું એને પહેલા જ સમયે જાણવામાં આવી જાય છે. કર્મનો સદભાવ ત્યાં જણાતો નથી. એ એમ સૂચવે છે કે આત્મામાં કર્મના અભાવરૂપ શક્તિ રહેલી છે, એ સ્વરૂપે આત્મા છે. જેમ જ્ઞાન શક્તિથી આત્મા જ્ઞાન સ્વરૂપે છે, એમ અભાવ શક્તિથી આત્મા કર્મના અથવા સર્વ પર દ્રવ્યના અભાવ સ્વરૂપે છે, એનું સ્વરૂપ છે.
જય હો વિચરાગી સંબંધ ધામ જય હો.